મુંબઈમાં પૂજ્ય ભાઈશ્રી લાલચંદભાઈનું તારીખ 28/2/82 નિયમસાર ગાથા 38 ઉપર પ્રવચન, સળંગ પ્રવચન નંબર 35.
એટલે કે ઉદય ઉપશમ ક્ષય ક્ષોપશમ જે પર્યાય ના ચાર પ્રકારના ભાવો છે એ નહીં, પણ આત્મામાં એક શુદ્ધ પરમ પારણામિક ભાવ છે, પંચમ ભાવ, જે પંચમ ગતિનું કારણ થાય એવો એક પંચમ ભાવ જેનું લક્ષણ પરમ પારણામિક સ્વભાવ ભાવ છે, એવો આત્મા છે અંદર વિરાજમાન. બધા પાસે અહીંયા આત્મા છે. આ શુદ્ધ આત્મા નિયમસાર શાસ્ત્ર માં નથી. આ જે શુદ્ધ આત્મા છે એ બધાની પાસે પોતાની પાસે છે, પણ એ શુદ્ધ આત્મા નું ભાન નથી. એટલે જયારે ભાન થાય ત્યારે આ શુદ્ધ ભાવ તેને નિમિત્ત થાય, શુદ્ધ ભાવ માં નિમિત્ત થાય એવો આ શુદ્ધ ભાવ અધિકાર છે. અશુદ્ધ ભાવ માં નિમિત્ત થાય એવો આ અધિકાર નથી.
બરોબર.
આમાં એકલો શુદ્ધ આત્મા નું સ્વરૂપ શું છે, દ્વાંદ વગર નો સ્વભાવ શું છે, ભાવ કર્મ દ્રવ્ય કર્મ લોક કર્મ થી રહિત આત્મા નો સ્વભાવ કેવો છે, અથવા જે વ્યવહાર નૈના વિષય સ્વરૂપ સાત તત્વ ને નવ પદાર્થ ના જે ભેદો છે પર્યાય ના, એ પર્યાય ના ભેદો થી પણ ભિન્ન કે જે ઉપાદેય તત્વ છે, ઉપાદેય એટલે ગ્રહણ કરવા યોગ, ગ્રહણ કરવા યોગ એટલે અનુભવ કરીને એને પ્રતીતિમાં લેવા યોગ, એવો જે શુદ્ધ આત્મા નું સ્વરૂપ શું છે કે જેને સાંભળતા અને જેનું અધ્યયન કરતા, જેવો શુદ્ધ આત્મા પોતાનો છે એવા શુદ્ધ આત્મા નો એને યથાર્થ નિર્ણય થઈ જાય અને નિર્ણય થઈને અનુભવ થાય. હા, તો આપણા પ્રમુખકારી ગુરુદેવ ના નિમિત્તે આ વાત બહાર આવી.
બરોબર.
આથી આ વાત ભારત માં ક્યાંય નહોતી, શાસ્ત્રો માં હતી પણ એના જાણનારા કોઈ નહોતા. એ જાણનારો આત્મા નો અનુભવ કરીને જાગ્યો અને આપણને આ વાત સમજાવી અને શ્રીમંત ભગવાન એને અહીંયા મોકલા.
બરોબર.
એના જ્ઞાન માં એમ આવ્યું, કેવો જ્ઞાન માં, કે આ રાજકુમાર નો જીવ અહીંથી ભારત માં જશે અને આ કુંકુદ આચાર્ય અહીંયા આવ્યા છે ભારત ના આચાર્ય સમર્થ, હા એનો એ ધર્મ નો પ્રચાર ત્યાં કરશે એમ એના જ્ઞાન માં આવ્યું, એનો અર્થ મને અહીંયા. અરે પણ એને અહીંયા આવવું જ પડે ને, ભારત ના ભક્તો નો કાળ પાડ્યો હોય અને યોગ્ય નિમિત્ત ન મળે એમ મને એવો યોગાનો યોગ યોગ થાય છે, નિમિત્ત ઉપાદાન નો યોગ થાય છે. ઉપાદાન નિમિત્ત ને મેળવતું નથી અને નિમિત્ત ઉપાદાન માં કઈ કરતું નથી, એને ઉપાદાન નિમિત્ત કહેવામાં આવે છે. પણ યોગાનો યોગ યારે ભક્તો ને ભીડ પડે છે ત્યારે ભગવાન નો જન્મ થાય છે. આ તો લૌકિક બહાર ની વાત છે, ભગવાન નો કઈ જન્મ ન થાય, ઈશ્વર થાય કઈ જન્મે. પણ કેવાનો આશય એમ છે કે લાયક યોગ નો કાળ પાછો.
બરાબર.
કેટલાક ને વર્તમાનમાં સમ્યક દર્શન થવાનો કાળ પાક્યો, એવા નિકટ ભવિ આસન ભવ્ય જીવો પણ ભારતમાં જન્મ.
બરોબર.
અને કેટલાક એની વાણી સાંભળીને એના ઊંડા સંસ્કાર લઈને કદાચિત આ ભાવમાં ન પામે તો બીજા ભાવમાં પણ પામે, એમ જુદી જુદી યોગ્યતા વાળા જીવો પણ આસન ભવે જીવો.
બરોબર.
એના જાજા ભાવ હોય શકે, આજ પામે કાલ પામે કે આવતા ભાવમાં પામે, આ સંસ્કાર ના મળે પણ એને જાજા ભાવો. એવા બધા લાયક જીવો ક્યાં ક્યાંથી કઈ કઈ યોનિમાંથી અહીંયા આવી ગયા અને એનો કાળ પાક્યો જૈનમાં, એને જ્યાં લાયકાત થઈ સાંભળવાની રૂચિ ત્યાં યોગાનુયોગ આવો પુરુષ, એવો આ એક શુદ્ધભાવ અધિકાર આચાર્ય ભગવાને લખો અને ગુરુદેવે આપણને સમજાવ્યો, સંભળાયો, સમજાયો અને સૌ પોતપોતાની લાયકાત પ્રમાણે સમજ્યા. એ 38મી ગાથા પૂર્વ છે. અરે કામ થઈ જાય એવી ગાથા.
બરોબર.
એક ગાથા એ બેડો
પાર
છે, એક ગાથા બસ છે. 12નો સાર છે, 12નો
સાર.
આમાં 6 દ્રવ્યો અને 9 તત્વથી ભરેલો આ ગાથા એક છે. આમાં 6 દ્રવ્ય પણ છે અને 9 તત્વ પણ છે, અને 6 દ્રવ્ય થી ભિન્ન અને 9 તત્વ ના ભેદ થી પણ ભિન્ન શુદ્ધ આત્મ તત્વ જે ઉપાદેય છે એ પણ આમાં રહેલો. નજર પડે તો ન્યાલ થઈ જાય. પણ જો નિશ્ચય ની વાત આવી અને જો રુચિ ની આંખ બંધ કરી તો હોવા છતાં પ્રગટ વિદ્યમાન હોવા છતાં પણ એને દેખાતો, અને રુચિ ની આંખ ઉઘાડે
બરોબર
તો એને પ્રગટ પોતાની ચૈતન્ય જ્યોતિ જળહળ જ્યોતિ બિરાજમાન પ્રગટ છે વર્તમાનમાં, એ રુચિ ની આંખ ઉઘાડે તો એને દર્શન થયા વિના રહે. કેમ કે દર્શન દેવાનો એનો ધર્મ છે. ભગવાન આત્મા નો સ્વભાવ ત્રણેકા દર્શન દેવાનો એનો સ્વભાવ છે. એક સમય પણ એમાં એવો નથી કે ભગવાન આત્મા દર્શન ન દે, દર્શન દેવો એવો એનો સ્વભાવ છે. પણ કોને દર્શન દે કે જે દર્શન કરે એને દર્શન આપે, આ ભગવાન ના પ્રતિમા છે. કોઈને આમ બહાર થી ઘરે વ્યા જાય છે, બોલાવે છે કે મારા દર્શન કરવા આવો, કોઈ બોલાવે નહીં, પણ ત્યાં જઈને ઉભે તો દર્શન આપે, દર્શન આપે છે. એ મોઢું ફેરવે નહીં આ પ્રતિમા, કોઈની પ્રતિમા એ મોઢું ફેરવું. આ ભલાડ વાળા બધા કેજો મને, કોઈ બનાવ પેલો છે ભલાડમાં. એમાં ભગવાન આત્મા દેહ દેવળમાં પણ દેહ થી ભિન્ન અને કોઈ પાપ ના મલિન પરિણામ થી પણ ભિન્ન પવિત્ર પરમાત્મા અંદર જળહળ જો બિરાજમાન છે. જયારે એ પરિણામ એના દર્શન લેવા જાય ત્યારે દીધા વિના રહે નહીં. રાતના 2 વાગ્યા મન થાય તો પણ દર્શન આપે, કેમ કે પરમાત્મા સૂતો નથી. પરમાત્મા જળહળ જો જ્ઞાન દર્શન ની મૂર્તિ, જ્ઞાન ના આનંદ ની પ્રતિમા છે. એક પ્રશ્ન આવ્યો રાજકોટ માં, સતીભાઈ થયા છે, અરે ચર્ચા કરતા હતા ત્યારે પ્રશ્ન કર્યો કે બીજું બધું તો ઠીક પણ આ નાયક ભાવ ભગવાન આત્મા, ભગવાન આત્મા પણ એ 24 કલાક કરતો શું હશે? ભગવાન આત્મા 24 કલાક શું કરતો હશે? આપણે તો કામ કરવા જઈએ, દુકાને જઈએ, આમ તેમ બીજો બીજું કરતા બધી ચીતો અજ્ઞાન જુદી વાત, પણ એ ભગવાન શું કરતો હશે? પ્રશ્ન આવ્યો. કયું? ભગવાન દર્શન દેવાનું કામ કરે છે, પણ દર્શન લે એને દે, દર્શન લે એને પરિણામ, દર્શન લે તો દ્રવ્ય દર્શન દે, પછી પરિણામ દર્શન લેનાર અને ભગવાન દર્શન દેનાર એનો ભેદ પણ ત્યાં અનુભવ માં રહેતો. એ ગાથા ઊંચી છે, શુદ્ધવા અધિકાર ની ગાથા આખો સાર છે, બાળકો સાર છે. અરે જાદુ સાંભળવા કરતા હું પણ સંત ને સાંભળી
બરાબર
આ ગિરધરભાઈ કેવું મોટર ધીમી ચલાવું છે, એનું કારણ ભાઈ શું છે? શું કારણ છે કે આ તત્વ ચર્ચા નો લાભ મળે એટલા માટે અમે આવ્યા છીએ. કેમ કે પૂરો કરાવી કામ તો ભાઈ તત્વ રસિક ને તત્વ સાંભળવાનો, ચર્ચા કરવાનો, વાંચવાનો, એને ભાવ આવ્યા વિના તો એ 38મી ગાથામાં આચાર્ય ભગવાન ફરમાવે છે કે જીવાદી બહિતત્વ હેમ વાદે મપણો અપા ગમોપાધી સમુપ બહુ ગુણ પજા એ હિમ વધી તો અનિવાર્ય જીવાદી બાહ્ય તત્વ હે છે. જયારે સામે ઉપાધે શું છે કે કર્મ ઉપાધિ જનિત ગુણ પર્યાયોથી વ્યતિરિક્ત એવો જે આત્મા, આત્માને ઉપાધે છે એની ટીકા. આ એટલે આ ગાથામાં ઉકુલાચાર્ય ભગવાન આમ કહેવા માગે છે, શું કહેવા માગે છે કે હે અને ઉપાધે તત્વના સ્વરૂપ નું આમાં કથન થાય છે. હે એટલે ત્યાજ્ય છોડવા યોગ્ય, અને ઉપાધે એટલે ગ્રાહ્ય ગ્રહણ કરવા યોગ્ય. શ્રદ્ધામાં શું ગ્રહણ કરવું અને શ્રદ્ધામાં શું છોડવું, શ્રદ્ધા એક આત્માને આત્મામાં શ્રદ્ધા નામનો ગુણ છે અને એની સમયે સમયે પર્યાય થાય છે. એ પર્યાય જે શ્રદ્ધા નામના ગુણની પર્યાય સમયે સમયે પ્રગટ થાય છે, એ પર્યાયે સાત તત્વના ભેદોને ગ્રહણ કર્યા છે અનાદિકાળથી. પુણ્ય પાપ મારા છે, દેહ મારો છે, કર્મ મારા છે, આ શાસ્ત્ર જ્ઞાન મારું છે, આ આત્મ જ્ઞાન મારું છે. એ પરિણામમાં મારા પણ આની બુદ્ધિ કરી છે એ મિથ્યા શ્રદ્ધા છે. શ્રદ્ધાની પર્યાય ગ્રહણ તો કર્યું છે, પણ શ્રદ્ધાની પર્યાય પરદ્રવ્ય નું ગ્રહણ કર્યું છે. એ પરદ્રવ્ય ના ભેદ સાત છે. અધ્યાત્મની વાત છે, હવે 45 વર્ષે તો કઈક સુખ વાત આવે તો જ મજા આવે. સમજી ગયા? શું કહ્યું?
બરોબર
કે શ્રદ્ધાની પર્યાય છે. પર્યાય નો વિષય કઈ ને કઈ હોય, વિષય વિના પર્યાય હોય શકે? શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર ત્રણ પ્રકારના જે પરિણામ સમયે સમયે થાય છે, એ પરિણામ નો કોઈ આશ્રયભૂત વિષય હોય હોય ને હોય જ. તો શ્રદ્ધાની પર્યાય ગ્રહણ શું કર્યું છે કે આ કુટુંબ મારું, આ ધન ધાન્ય મારા, આ હુનુ ચાંદી મારું ધીરુભાઈ, એમ શ્રદ્ધાની પર્યાય પર દ્રવ્ય માં મમતા કરી છે. પર દ્રવ્ય મારા છે એવી જે મમત્વ ભાવ, મોહ ભાવ, એને શ્રદ્ધા ગુણની પર્યાયની વિપરીત દશા મિથ્યા તો કહેવામાં મહાપાપ છે. શ્રદ્ધાની પર્યાય ભલે માને કે દેહાદી મારા, પણ એ આત્માના ત્રણ કાળમાં થઈ શકે નહીં. અને પુણ્ય પાપ ના પરિણામ મારા એમ ભલે માને, પણ પુણ્ય પાપ ના પરિણામ આત્મા ના થઈ શકતા. આ આશ્રવ બંધ મારા પરિણામ છે, મારા છે, હું એનો ને મારા, અને હું એનો કરતા ને હું એનો ભોગતા ભલે માને, પણ પરમ પરિણામી ભાવ થી બિરાજમાન ચૈતન્ય જો એ રાગરાગ રાગાદી પરિણામે આત્મા ના થઈ શકતા નથી. માને તો માનો, તારી શ્રદ્ધા વિપરીત થાય છે, પણ એ તત્વ આત્મા નું થઈ શકતું. માને તો માનો કે આ પરિણામ મારા ને પરિણામ ના વિષયો બધા મારા મંગલા બોટર આદિ મારા, પણ એ માને છે એ જ શ્રદ્ધા ની પર્યાય નો મિથ્યા સ્વભાવ ઉત્પન્ન કરે છે.
આવી વિગતતા છે ખરી,
એ આત્મા પોતાના સ્વભાવ ને ભૂલી ને સ્વતંત્ર પણે
બરોબર
સ્વને સ્વપણે નહીં માનતો, પરને પોતા પણે માને છે, એ સ્વતંત્ર પણે પરમે છે
બરોબર.
એને દર્શન માં નો ઉદય પરિણમાવતો
નથી,
સ્વતંત્ર પણ એ પરણવે છે. મિથ્યા તો ને પર્યાય છે, મિથ્યા જ્ઞાન છે, મિથ્યા ચારિત્ર છે, કોઈ એ છે તે હે છે કે ઉપાદે છે, એ રાખવા યોગ છે કે ટાળવા યોગ છે. શરીર માં તાવ આવ્યો, ડાક્ટર પાસે જાય છે, જુકામ જાય છે, ટાળવા માટે જાય છે કે રાખવા માટે? ડાક્ટર પાસે ન જાય, ટાળવાનો ઉપાય ન કરે અને સ્વીકાર કરે કે શરીરમાં રોગ છે, શરીરમાં રોગ છે, શરીરમાં રોગ છે, શરીરમાં રોગ છે, તો રોગ ટળે ખરો? એમ પર્યાયમાં મિથ્યા તો છે એનો સ્વીકાર કરવા માત્ર થી પર્યાય નો અભાવ ત્રણ કાળ માં થઈ શકતો નથી
બરોબર.
વિચાર પૂર્વક નો શિકાર એ બંધ ના અભાવ નું કારણ થઈ શકતું નથી. અને હું બંધાણો છું એની શૃંખલા
બરોબર
નિરંતર હજી બંધ નું જ્ઞાન તને નથી થયું, તું તો અનુભવી રહ્યો છો, તું તો દુઃખ ને વેદી રહ્યો છો. હવે મારી પર્યાય માં તો દુઃખ છે કે પર્યાય માં? પણ ભાઈ અને તો એ તું વેદન છે, એ તો તું વેદી ગયો છો, તો વેદે છે એ જાણે પણ છે, દુઃખ ને વેદે છે એ દુઃખ ને જાણે પણ છે, તો દુઃખ ને વેદવું ને દુઃખ ને જાણવું માત્ર એ દુઃખ ની નિવૃત્તિ નો ઉપાય નથી. દુઃખ ને જાણીને
બરોબર
હવે આ દુઃખ થી મુકાવાનો ઉપાય શું છે? શું આ ચાર ગતિ ના દુઃખ જ ભોગવવા મારે એવો મારો સ્વભાવ છે? ના 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 ના, કોઈ એને ગુરુ ન મળ્યા હોય તો પણ અવ્યક્તપણે દુઃખ નો નિષેધ એને સમયે સમયે વર્તી રહ્યો છે, પણ દુઃખ કેમ ટળે અને દુઃખ કેમ પ્રગટ થાય એનો ઉપાય જાણતો, પણ નિષેધ તો દુઃખ નો વર્તી રહ્યો છે. કોઈ પણ જીવ હોય, એક ઇન્દ્રી, બે ઇન્દ્રી, ત્રણ ઇન્દ્રી, ચાર ઇન્દ્રી, પાંચ ઇન્દ્રી, સંગની, દુઃખ વખતે દુઃખ નો એને નિષેધ વર્તે છે. નિષેધ વર્તે છે એટલે તે દુઃખ ને ટાળવા માટે અન્યથા ઉપાયો તો કરે છે, પણ સાચો ઉપાય કરતો. તેથી આચાર્ય ભગવાન ફરમાવે છે કે મિથ્યાત્વની પર્યાય છે કઈ? અન્ય પછી કહે છે એમ કઈ સસલાના મીંગડા, સાતે તત્વો છે ખરા, સાત તત્વો માં પુણ્ય પાપ આશ્રવ ને બંધ તત્વ છે ખરા, છે ત્યાં સુધી વ્યક્તિગત છે, સમષ્ટિગત અનાદિ અનંત જે પણ વ્યક્તિગત છે ત્યાં સુધી છે એ કાયમ નથી, કેમ કે વિભાવ ભાવ છે.
બરોબર,
વિભાવ ભાવ હોવાથી સ્વભાવ નું આ સંકેતન એ ટળી જાય છે. રેતા પછી જ્ઞાન ના ગ્રહ માં જોવા જાય સમ્યક દર્શન થયા પછી કે વિખ્યાતો ના પરિણામ અનંત કાળ થી હતા, તો લાય હવે મારા જ્ઞાન માં જોઉં કે જ્ઞેય પણ એ થાય કે નહીં. એના જ્ઞાન માં સમ્યક દર્શન જ્ઞેય થાય છે, પણ વિખ્યાતો ના પરિણામ જ્ઞાન નું જ્ઞેય પણ
બનતું
કેમ કે અવસ્તુ થઈ ગઈ નથી. કોઈ અપેક્ષા એ જીવ ના પરિણામ માં કે નથી, કોઈ અપેક્ષા એ કર્મ ના પરિણામ માં, કેમ કે કર્મ અકર્મ રૂપે થઈ ગયું અને અહીંયા વિખ્યાતો નો અભાવ થઈને સમ્યક દર્શન શોધવા જાય તો વિખ્યાતો એને મળે નહીં. ન મળે ક્ષણિક ઉપાદાન માં, નિકાલ ઉપાદાન માં તો નહોતું. ન મળે ક્ષણિક ઉપાદાન માં કે ન મળે નિમિત્ત માં. આ હે એટલે વ્યાજ ગ્રહણ કરવાયો કે છોડવાયો, એટલે શ્રદ્ધા માંથી છોડવાયો. શ્રદ્ધા એ પકડું છે, એ શ્રદ્ધા એને છોડે છે. શ્રદ્ધા નાયક ને પકડે છે ત્યારે શ્રદ્ધા પુણ્ય પાપ માં આત્મબુદ્ધિ છોડે છે, દેહ માં આત્મબુદ્ધિ છોડે છે. દેહ ને નથી છોડતો શ્રદ્ધા ની પર્યાય, પણ દેહ મારો છે એવી જે શ્રદ્ધા માં વિપરીત પકડતી એ પકડ છૂટી જાય છે. હા, એને અજીવ તત્વ હે કર્યું કહેવામાં. જીવાદી સાત તત્વો હે છે, એમાં દેહ અજીવ છે. એ દેહ મારો નહીં, હું તો એક જાણનાર નાયક આત્મા છું. એમ શ્રદ્ધાની ને જ્ઞાનની પર્યાય નાયકને ગ્રહણ કર્યું, એટલે નાયકમાં અહમ બુદ્ધિ સ્થાપી અનુભવ પૂર્વક પ્રતીતિ આવી કે નાયક છું. ત્યારે દેહ જણાય ખરો, અજીવ તત્વ જણાય ખરું, પણ અજીવ હોય પોતા પણ એ જણાતું નથી. એ પોતા પણ એ ન જણાવું એનું નામ અજીવ નો ત્યાગ કર્યો કહેવામાં. આના કટકા કરીને અલોક માં મોકલી દે તો એ હે થયું એમ છે. હા, અસ્તિત્વ ભલે હો ભલે હો, પણ એમાં આત્મબુદ્ધિ છૂટી જાય. બુદ્ધાત્મા આત્મબુદ્ધિ થાય છે ત્યારે એને અજીવ ને હે કર્યું કહેવામાં આવે. હવે જીવ ને હે કરવો છે, એ જીવ ના બે ભેદ છે, એક વ્યવહાર જીવ ને એક નિશ્ચય જીવ. નિશ્ચય જીવ તો ઉપાદે છે અને 10 પ્રકારના પ્રાણ થી જે જીવ જીવે છે એ મારું સ્વરૂપ નથી. શ્રદ્ધાએ એને અનાદિકાળ થી ઇન્દ્રિય જ્ઞાન ને મારા પણ પકડ્યું હતું. એ અતિન્દ્રિય જ્ઞાન દ્વારા અતિન્દ્રિય મહાપદાર્થ શ્રદ્ધા જ્ઞાન માં અનુભવ માં આવી ગયો. તે જ સમયે 10 પ્રકારના પ્રાણ એનું અસ્તિત્વ હોવા છતાં પણ એવો વ્યવહાર જીવ એમાં આત્મબુદ્ધિ છૂટી એને હે કર્યું કહેવામાં. એ જીવાદી સાતે તત્વો હોય છે, એમાં જીવમાં 10 પ્રકારના પ્રાણ, 5 પ્રકારની ઇન્દ્રિય જ્ઞાન નું ઘાડ, મન બળ વચન બળ ને કાય બળ, શ્વાસોશ્વાસ ને આયુ, એવા 10 પ્રકારના પ્રાણ થી જીવ વ્યવહારે જીવે છે. નિશ્ચય તો ચેતના પ્રાણ થી જીવ જીવે છે. આ વ્યવહાર પ્રાણ મારા નહીં, નાશવાન છે એમ વ્યવહાર પ્રાણ માં આત્મબુદ્ધિ છોડે છે. અને શુદ્ધ ચૈતન્ય મય ભગવાન આત્મા ચેતન પ્રાણ થી જીવે છે, એમાં આત્મબુદ્ધિ થાય છે, અનુભવ પૂર્વક પ્રતીતિ થાય છે. અનુભવ પૂર્વક પ્રતીતિ થાય છે, પણ અનુભવ પૂર્વક પ્રતીતિ થવા પહેલા, અનુભવ પહેલા નિર્વિકલ્પ ભેદ જ્ઞાન પ્રગટ થવા પહેલા એ લાયક જીવ ને સવિકલ્પ ભેદ જ્ઞાન માં હે ઉપાદય નો વિચાર આવે છે. એ હે ઉપાદય નો વિકલ્પ પણ હે છે. નકાર નહી, એના અસ્તિત્વ નો આકાર પણ એ મારા પણે છે એનો નકાર થઈ જાય છે. અને શુદ્ધ ચૈતન્ય પ્રાણ થી જીવું છે એમ હકાર આવી જાય ત્યારે 10 પ્રકારના પ્રાણ હોવા છતાં તેનો ત્યાગ થયો એમ કહેવામાં. અને આ અજીવ દેહ, આ દેહ છે અજીવ તત્વ છે, જાણવામાં આવે છે દેહ નો સંયોગ છે. પણ મારી જાતની જીવ, હું જીવ ને આ જીવ, હું અમૂર્તિક આ મૂર્તિક, હું ચૈતન્ય અચેતન, એમ જાણીને એમાં મોહ મમતા મિથ્યા છોડીએ, દેહ મારો નથી. આ પાંચ પછી પચાસ વર્ષનો સો વર્ષનો સંયોગ દેહ નો થયો છે, પણ દેહ મારો નથી. અરે એક છૂટે કે રહે,
બરોબર,
પણ અત્યારે જ હું એમાં આત્મબુદ્ધિ છોડી દઉં. અને એનાથી ભિનશુદ્ધ આત્મા એની અંતર સન્મુખ થઈને હમણાં જ અનુભવ કરીશ. એવો સવિકલ્પ ભેદ જ્ઞાનમાં શુદ્ધ આત્મા જેવો અનુભવમાં આવવાનો છે, એવો સવિકલ્પ ભેદ જ્ઞાનમાં ભગવાન આત્મા પરોક્ષપણે અનુભવમાં આવે છે, પછી તત્ક્ષણ કા થોડો ટાઈમ પછી પ્રત્યક્ષ અનુભવ.
એ શરૂ શરૂમાં પકડાતો નથી.
સવિકલ્પ ભેદ જ્ઞાનમાં એ નિર્ણય કરે છે કે આ સ્વ તે હું છું, આ દેહ મારો નથી. સવિકલ્પ ભેદ જ્ઞાનમાં એવો નિર્ણય કરે છે કે હું શાશ્વત ચૈતન્ય પ્રાણ થી બિરાજમાન છું, અને દસ પ્રકારના પ્રાણ નાશવાન છે, માટે મારા એમ સવિકલ્પ ભેદ જ્ઞાનમાં આ જગતના જીવોને વ્યવહાર જોઈ છે ને, આ વ્યવહાર છે તે અનુકૂળ નિમિત્ત છે સમ્યક દર્શન ને માટે.
બરોબર, બરોબર છે, અનુકૂળ.
એ બીજા જે દયાદાન કરુણા કોમળતાના પરિણામ, અને બીજા જે શુભ ભાવ અસંખ્યાત પ્રકારના, તે વ્યવહાર સમ્યક દર્શનમાં અનુકૂળ નિમિત્ત નથી. એ ચાર ગતિમાં અનુકૂળ નિમિત્ત થાય છે. પણ સવિકલ્પ ભેદ જ્ઞાનના કાળમાં જે આત્માની અધિકતા આવે છે, ત્યાં સાત તત્વના ભેદ એને ઉપેક્ષા આવે છે કે મારું સ્વરૂપ નથી, આ બધા સ્વાંગ છે, એનાથી વ્યતિરિક ના મારો ભગવાન આત્મા ત્રણેકા રહિત છે, રહિત થશે એમય નથી. આ સવિકલ્પ ભેદ જ્ઞાન નો વિચાર એટલે તત્વ નો વિચાર. તત્વ નો વિચાર જે થાય છે એ સમ્યક દર્શન ઉપજવામાં અનુકૂળ નિમિત્ત છે. સમ્યક દર્શન પ્રગટ કરવા માટે પાત્ર કોણ?
બરોબર.
200 વર્ષ પહેલા ટોડરમલજી સાહેબે લખ્યું છે કે જે વારંવાર પોતાના ઉપયોગને તત્વમાં લગાવે છે, તત્વોને જાણીને તત્વમાં લગાવે છે. શું કહ્યું?
તત્વમાં લગાવે છે.
સાત તત્વોને જેમ છે તેમ જાણીને સાત તત્વો માં લગાવતો નથી, કેમ કે સાતે તત્વો હે છે. સાત તત્વો ને જાણીને એ સાત તત્વો માં છુપાયેલી અન્વયરૂપ સામાન્ય જ્યોતિ, આત્મજ્યોતિ, એને વારંવાર ઉપયોગી સામાન્ય માં વાળે છે, લગાવે છે, લાગતો નથી પણ લગાડવાનો પ્રયત્ન ચાલુ કરે છે. એને વ્યવહાર કહેવામાં આવે છે.
બરોબર.
હા, એ સમ્યક દર્શનની પર્યાય પ્રગટ થાય, એ અનુરૂપ છે, એ ઉપાદાનની દશાને અનુરૂપ કહેવાય. અને આ વિચારો જે ઉત્પન્ન થાય છે એ નિમિત્ત છે, એ એને અનુકૂળ છે, કેમ કે એ વિચારનો વ્યય થઈને પ્રત્યક્ષ અનુભવ થાય છે. બહુ ઊંચા પ્રકારની ગાથા છે. સાત તત્વો નો સમૂહ હે છે, ઉની તાકાત છે જે મોક્ષ ને હે છે. સાત તત્વો માં મુક્ત તો હે નો અર્થ દ્વેષવાચક નથી, તિરસ્કાર વાચક નથી, સંવર્ધ ને મોક્ષ, તિરસ્કાર વાચક નથી. અરે પુણ્ય ને પાપ ના પરિણામ પણ તિરસ્કાર કરવા યોગ નથી. મારાથી ભિન્ન છે. એક ઉપેક્ષા વાચક છે, એ શબ્દ છે એ ઉપેક્ષા વાચક છે. અને ઉપાદેય જે શબ્દ પડ્યો છે એ અપેક્ષા વાચક છે. ઉપાદેય તત્વ રાગ વાચક નથી, હે તત્વ દ્વેષ વાચક નથી. વિતરાગ માર્ગ માં ક્યાંય રાગ દ્વેષ કરવાનું વિધાન હોય શકે નહીં. આ તો 40 કલાક તો ટૂંકો પડે એવું ભગવાન વાર્તા આત્મા ની વાર્તા કોઈ અલૌકિક છે. એ છે કે જીવાદી સાત તત્વો નો સમૂહ જીવ આદિ
બરોબર.
એમ પ્રશ્ન થાય કે જીવ છે તે તો ઉપાદેય છે, તો આમાં જીવ આદિ એને બાહ્ય તત્વ કેમ કયા અને એને હે કેમ કયા એમ પ્રશ્ન થાય. અજીવ પુન પાપ આશ્રવ સંવાદ જરા બંધ મોક્ષ એ તો ક્ષણિક પર્યાય સાપેક્ષ છે માટે હે છે, પણ એમાં જીવને ભેગો હે કેમ નાખો કે એ જીવ જે છે એ સામાન્ય જીવ નથી પણ વિશેષ જીવ છે. દસ પ્રકારના પ્રાણ થી જીવ જીવે એને ઉપચાર થી વ્યવહારે જીવ કહેવામાં આવે, અથવા નર નારક આદિ ની જે અવસ્થાઓ થાય એને પણ ઉપચાર થી જીવ કહેવામાં આવે. એ ઉપચરિત જીવ હે છે. અનુપચરિત નિશ્ચય નો વિષય શુદ્ધાત્મા ઉપાદે એ કઈ હે થઈ શકતો. દિવાદી સાત તત્વો નો સમૂહ દસ પ્રકાર ના પ્રાણ હે અજીવ હે. પછી વર્ણના સંબંધે પુણ્ય ને પાપ ના પરિણામ થાય એમાં આત્મબુદ્ધિ કરવા યોગ્ય કેમ કે વર્તમાનમાં દુઃખ નું કારણ છે, બંધ નું કારણ છે, એ આકુરતા ને ઉત્પન્ન કરનારા ભાવો છે, એ અપવિત્ર મલિન ભાવો છે. પુણ્ય ને પાપ સમાનપણે મલિન ભાવ છે, એ સમાનપણે દુઃખ ને દેનારા છે. એમાં પાપ દુઃખ દે છે ને પુણ્ય થી સુખ થાય છે એવા બે ભેદ એમાં નથી. પાપ ઠીક અને પુણ્ય ઠીક એવું સ્વરૂપ એનું. પ્રવર્તન સાર માં તો ત્યાં સુધી કહ્યું કે જે પાપ અને પુણ્ય એમાં કઈ પણ જરા તફાવત જો કરે તો ઘોર સંસારમાં રખડે છે. માટે પુણ્ય ને પાપ ના પરિણામ પણ હે છે, પરાશી છે, આકુરતા ને ઉત્પન્ન કરનારા છે, મલિન ભાવો છે, આત્માના સ્વભાવ થી વિરુદ્ધ જાતિના ભાવો છે, આત્માની જાતિના ભાવ ન હોવાથી કજાત છે.
બરોબર.
માટે તે હે છે. હે છે નો અર્થ એમાં તું આત્મબુદ્ધિ છોડી દે બસ. એ ભલે પુણ્ય પાપ ના પરિણામ હોતો હો, થોડો કાળ ભલે આવે, પણ એમાં હું નથી, એ ભાવ મારા નથી. મારો તો એક નાયક ભાવ છે. મારો તો મારા પણ થાપવાનું હોય તો એક નાયક ભાવ માં થાપવા જેવું છે. પુણ્ય પાપ માં મારા પણ થાપવા જેવું નથી. એમ જ્યાં નાયક ભાવ માં મારા પણ થાપીને અનુભવ કરે છે ત્યાં પુણ્ય પાપ ના પરિણામ માં મારાપણા ની બુદ્ધિ ઉડી જાય છે. એને પુણ્ય પાપ ના પરિણામ હે કર્યા અને જે ઉપાદેય કર્યો કહેવામાં. એ પુણ્ય પાપ બે મળીને આશ્રવ તત્વ કહેવામાં આવે છે, અને આશ્રવ માં એકત્વ બુદ્ધિ કરવી તેને ભાવબંધ કહેવામાં આવે છે. એ આશ્રવ ને બંધ પરિણામ જે છે છે જીવના પરિણામ, છતાં જીવના નથી. જીવ ના ભાવો છે પણ પુણ્ય ને પાપ ના પરિણામ કે આશ્રવ બંધ ના ભાવો જીવ ના પરિણામ હોવા છતાં જીવ ના નથી. જીવના પરિણામ પરાશી વ્યવહાર નહી હોવા છતાં પણ નિશ્ચય નહી જોવામાં આવે તો એ પરિણામ જીવના નથી. કેમ કે જ્ઞાન દર્શન ની આરે જીવને જેમ સ્વીકારતા દાતું છે એમાં પૂજપા પાછળો બનની સાથે જીવને સંયોગ સંબંધ છે, પણ તાદાત્મ સંબંધ થઈ શકતો નથી. માટે જીવના પરિણામ હોવા છતાં એ જીવ નથી, જીવના નથી. અરે જીવ એને કરતો નથી, અને જીવ એને જાણવા રોકાય ત્યાં સુધી જીવ જણાતો પણ નથી.
બરોબર
સૂક્ષ્મ વાત છે જ આ. એટલે ભગવાન આત્મા એને દર્શન દેતો જ નથી. અને જે એમ માને છે કે આ પુંજ પાપ ના પરિણામ મારા છે, તેથી હું એનો કરતા છું ને હું એનો ભોગતા પણ છું. એમ એમાં કર્તૃત્વ ને ભોગતૃત્વ બુદ્ધિ પડી છે, એકાકાર થઈ જાય છે એમાં. એને આત્માના દર્શન થઈ શકતા માટે એનું સ્વામીપણું ને કરતાપણું છોડીને હવે એ પુંજના પાપના પરિણામ ને માત્ર જાણવા રોકાય તો પણ ભગવાન આત્મા જણાતો. વેદ નું કર્મું બુદ્ધિમાં હોય ત્યાં સુધી આત્મદર્શન ન થાય. અને એકાંતે ભેદ ને જાણવા રોકાય અને અભેદ ને જાણવા તરફ ઉપયોગ વળે નહીં તો પણ એને આત્માના દર્શન થતા. કે જાણવાની ચીજ તો છે ને, જાણેલો પરિણામ છે. અરે ભાઈ પ્રભુ સાંભળતો ખરો, એક વાર આત્મા ને ઉપાદે પણ જાણ અને પછી તારી સવિકલ્પ દશા આવે ત્યારે જાણેલો પ્રજ્ઞાન કેવા. પછી આશ્રવ બંધે મલિન ભાવ છે એમાં આત્મબુદ્ધિ છોડી અને જ્ઞાયક નું ઉલ્લંઘન લેતા એમાં આત્મબુદ્ધિ છૂટી ત્યારે આશ્રવ બંધ હોવા છતાં એને હેય થઈ ગયું. એ તત્વ વિદ્યમાન છે, એ તત્વ મોક્ષ ન થાય ત્યાં સુધી અભાવ પર્યાય માંથી થતો નથી, પણ દ્રષ્ટિ માંથી અભાવ થઈ જાય છે. દશામાં વિદ્યમાન ને દ્રષ્ટિ માં અભાવ, દશામાં હજી વિદ્યમાન છે. અસ્થિરતાના પાંચમા વ્રત ના પરિણામ કે દેશ વ્રત ના પરિણામ કે દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે ની ભક્તિ નો રાગ અને એમાં થોડું અસ્થિરતા થી જોડાણ એવો અસ્થિરતા નો ભાવ બંધ છે. ભાવ મોક્ષ ન થાય ત્યાં સુધી ભાવ બંધ છે, પર્યાય માં છે. પર્યાય માં છે હોવા છતાં દ્રષ્ટિ માં એનો અભાવ, પર્યાય માં એનો સદભાવ, દ્રષ્ટિ માં એનો અભાવ. શ્રદ્ધા એ છોડી દીધું એ તત્વ ને કે મારું તત્વ નથી, મારું તો નાયક તત્વ છે. શ્રદ્ધા એક નાયક ને પકડો અને પુંજપા પાત્રો બંધ તત્વ વિદ્યમાન પર્યાય માં હોવા છતાં શ્રદ્ધા એને છોડી દે છે. અને જે નિશ્ચય જ્ઞાન પ્રગટ થયું આત્મા શ્રી, એ જ્ઞાન માંથી પણ એનો ત્યાગ વર્તે છે. ઠરાતું નથી ને એટલે એ વ્યવહાર નહીં એ મારું છે, પણ વ્યવહાર નહીં એ ભાવ મારો છે. એ વખતે નિશ્ચય નહીં પ્રગટ છે એ મારો નથી એમ નિષેધ કરે છે, માટે વ્યવહાર નહીં કહેવામાં આવે. નિશ્ચય નહીં નિષેધક થઈને મારા પણ જાણે છે. અને અજ્ઞાની મારા પણ માને છે, એને નિષેધક બુદ્ધિ આવતી નથી એટલે અજ્ઞાન માં જાય છે. એને જાણેલું પ્રજ્ઞાન લેતું નથી, નિશ્ચય નથી વ્યવહાર. આચાર્ય ભગવાન ન્યાય થી આપણે સમજાવતા હોય તો લાયક જીવ ને હકાર આવ્યા વિના રહે. મોક્ષ નથી થયો ત્યાં સુધી સાધક ને બાધક તત્વ છે. એ બાધક ને ભેદ ને જાણનારી એક વ્યવહાર નહીં પણ વર્તે છે, અને અભેદ ને જાણનારી નિશ્ચય નહીં પણ સાથે સાથે વર્તે છે. પ્રમાણ જ્ઞાન ના બે અંશ પ્રગટ છે, એક નિશ્ચય અને એક વ્યવહાર. અભેદ ને જાણે તે નિશ્ચય નહીં છે, અને ભેદ ને જાણે તે વ્યવહાર નહીં છે. ભેદ ને કરે તે અજ્ઞાન છે, નથી નિશ્ચય ને નથી. થાય છે એમ જણાય છે, પણ હું કરું છું મને જાણવામાં આવતું નથી. અને મોક્ષ ન થાય જ્યાં સુધી એ ભાવો થાય છે ખરા, પણ ઉપેક્ષા રૂપે હું જાણું છું. ઉપેક્ષા રૂપે જાણતું જ્ઞાન પ્રગટ થાય છે ત્યારે એને હે તત્વ કહેવામાં આવે છે. ત્યારે હે કેવા જે મને આત્માનો લાભ કરશે કઈક વ્યવહાર રત્નોત્રીના પરિણામ, એવી બુદ્ધિ એને હોતી નથી. અને વ્યવહાર રત્નોત્રીના પરિણામ આવ્યા વિના પણ રહેતા નથી. હવે નિશ્ચય રત્નોત્રીના પરિણામ સાધકને પ્રગટ થયા છે અને લાયક જીવને પ્રગટ થવાના છે. એને સવિકલ્પ ભેદ જ્ઞાન માં વિચાર કરે છે સંબંધ જરાને મોક્ષ એવી પર્યાય પ્રગટ થઈ નથી, પણ સવિકલ્પ ભેદ જ્ઞાન માં વિચાર કરે છે. આ સંવર ના પરિણામ ને નિર્જરા ના પરિણામ, વિતરાગી પરિણામ, શુદ્ધ પરિણામ એનો વિચાર કરે છે. એ વિચાર માં સવિકલ્પ ભેદ જ્ઞાન માં એમ આવ્યું ને એમ ગુરુ એ સમજાવ્યું કે તારી દશામાં સંવર નિર્જરા હમણાં પ્રગટ થશે અને થોડો વખત પછી મોક્ષ પર્યાય પણ પ્રગટ તને થશે, પણ અત્યારથી તને હું ચેતનું છું. મને પણ મારા ગુરુ એ સંવર નિર્જરા પ્રગટ થવા પહેલા ચેતવો તો, પછી પ્રગટ થયા પછી મને એમાં ઉપાધેય બુદ્ધિ થઈ નહોતી, કેમ કે મને પહેલેથી શિખામણ આપી દીધી. એમ સાધક આત્માઓ અજ્ઞાની જીવને પહેલેથી ચેતવે છે કે તારી પર્યાય માં તો પુણ્ય પાપ આશ્રવ તત્વ છે, બંધ તત્વ. તારી પર્યાય માં સંવર નિદ્રા પ્રગટ, પણ તું સવિકલ્પ ભેદ જ્ઞાન નો વિચાર કરીને અત્યારે નિર્ણય કર કે ધ્રુવ પરમાત્મા હું છું, અધ્રુવ પરિણામ ને મારું સ્વરૂપ નહીં. સંવર નિદ્રા ના પરિણામ પણ કર્મ સાપેક્ષ છે. કર્મ ઉપાધિ જનિત એ મૂળ પર્યાયો થાય છે પ્રગટ સંવર નિદ્રા ના, એનાથી મારો આત્મા ભિન્ન છે. પણ વર્તમાન માં પ્રગટ નથી એને ભેદ જ્ઞાન કરવું, હા તને ચેતવણી આપું છું કે હમણાં તને આત્મા નો અનુભવ થશે અને સંવર નિદ્રા ના પરિણામ સમ્યક દર્શન ચારિત્ર પ્રગટ તો થશે, પણ તું અત્યારથી નિર્ણય કરી લે કે એ પ્રગટ થશે તો પણ હું એમાં આત્મબુદ્ધિ નહીં કરું, એવો હું પ્રત્યાખ્યાન કરું છું અત્યારે. અપૂરો વાત છે. ભલે હમણાં સમ્યક દર્શન ચારિત્ર ના પરિણામ પ્રગટ થશે, પ્રગટ થશે એ પણ ખ્યાલ માં આવવા માંડ્યું છે, કેમ કે સવિકલ્પ ભેદ જ્ઞાન માં તત્વ નો અપૂર્ણ નિર્ણય કરે છે. એની પહેલા વિચાર કરે છે કે સંવર નિદ્રા ના પરિણામ કર્મ સાપેક્ષ છે, ક્ષણિક છે, નાશવાન છે, આત્માથી દૂર છે, આત્માથી રહિત છે. સ્વયં જે પરિણામ થાય છે એની યોગ્યતાથી એનો હું સ્વામી નહીં બનું, હું તો સ્વામી જ્ઞાયક નો સવિકલ્પ ભેદ જ્ઞાન માં તો બની ગયો. હવે નિર્વિકલ્પ ભેદ જ્ઞાન આવતા એ જ્ઞાયક નો સ્વામી રહી અને જ્ઞાયક આશ્રિત સંવર નિદ્રા પરિણામ પ્રગટ થશે એનો સ્વામી થઈ નહીં એવી પ્રતિજ્ઞા
કરું. બહુ સુંદર.
એને સંવર નિદ્રા પ્રગટ થવા પહેલા એને ઉપેક્ષા આવી જાય, એને હે કહેવામાં આવે છે. હવે મોક્ષ ની પર્યાય મને પ્રગટ થશે એ થાય તો આત્માને જ મોક્ષ થાય. કઈ આનો થોડો મોક્ષ થવાનો છે, હું તો આત્મા છું, મારો મોક્ષ અવશ્ય થવાનો. ભલે મોક્ષ ની પર્યાય પ્રગટ થાય, પણ એ પણ એક સમય ની મર્યાદા વાળી છે. એક સમય માં પ્રગટ થાય અને બીજા સમયે એનું અસ્તિત્વ ન
હોય.
જેનું અસ્તિત્વ ક્ષણિક અસ્તિત્વ છે, નાશવાન છે, ઉપજે ને મિલશે, એ ભાવ મારો નથી, ક્ષાયિક ભાવ મારો નથી. મારો તો એક પરમ પારણાનિક ભાવ લક્ષણ જેનું, એવો એક નાયક ભાવ, શાશ્વત સ્વભાવ, નિત્ય સ્વભાવ, નિત્ય નિરાવરણ, ત્રિકાળ મુક્ત તે હું છું, ક્ષણિક મુક્ત અવસ્થા થાય એ હું નથી. અત્યારથી હું એનો ત્યાગ કરું છું શ્રદ્ધામાં,
તત્ક્ષણ
અત્યારથી શ્રદ્ધામાં ત્યાગ કરું છું. એવો સવિકલ્પ ભેદ જ્ઞાન માં ત્યાગ બુદ્ધિ આવી નિર્ણય કરી એનો એ આત્મા સવિકલ્પ ભેદ જ્ઞાન નો વિકલ્પ છોડી નિર્વિકલ્પ ભેદ જ્ઞાન માં આવતા સંવર નજરા પ્રગટ થાય છે, મોક્ષ ની પર્યાય પ્રગટ થશે. તો પણ એમાં હું આત્મબુદ્ધિ નહીં કરું. અત્યારથી મારો નિર્ણય છે મોક્ષ ની પર્યાય પ્રગતિ નથી. મોક્ષ ની પર્યાય સંવર નજરા વાળો જાણે છે કે પ્રગટ થવાની છે, પણ એ નાશવાન છે. હું તો અવિનાશી છું. ઉપાદેય તત્વ એક જ હોય, ઉપાદેય તત્વ અનેક વસ્તુ ન હોય, નાશવાન ઉપાદેય તત્વ હોય શકે એમ જાણીને આવા સવિકલ્પ ભેદ જ્ઞાન દ્વારા સાત તત્વો ને બુદ્ધિપૂર્વક આત્માના લક્ષ્ય નહીં કરતો.
બરાબર,
બુદ્ધિપૂર્વક
એને બુદ્ધિના વિકલ્પ ને છોડતો આત્મામાં પ્રવેશ કરીને અનુભવ કરીએ એને નિર્વિકલ્પ ભેદ જ્ઞાન કહેવામાં, જેની પૂર્વે સવિકલ્પ ભેદ જ્ઞાન હતું એવો જે વ્યવહાર હતો એ વ્યવહાર નો અભાવ થયો અને નિર્વિકલ્પ ભેદ જ્ઞાન પ્રગટ થયું ત્યારે ઓલો પૂર્વ ના વ્યવહાર ને ભૂત નહી ગમ નહી સાધન કહેવામાં, કેમ કે એનું તો અસ્તિત્વ છે નહીં. વ્યવહાર તો વ્યવહાર તો વયો ગયો, તો ગયો એને કારણ કેવું એ તો ઉપચાર થઈ ગયો. હા હા હા, ભૂત નહી ગમ ને એ વ્યવહાર ને કારણ કહેવામાં આવે. ઋજુ સૂત્ર ને એ કારણ બનતું નથી, કેમ કે વ્યવહાર નો વિકલ્પ છે ત્યાં સુધી નિર્વિકલ્પ અનુભવ આવતો અને નિર્વિકલ્પ અનુભવ આવ્યો ત્યાં ભેદ જ્ઞાન નો વિચાર છૂટી જાય છે. એ તો લીન થઈ જાય છે આત્મા, પછી શું હે ને શું ઉપાધે એવો વિકલ્પ રહેતો પરિણમન થઈ જાય છે. એ પરિણમન માં એની પૂર્વે સવિકલ્પ ભેદ જ્ઞાન હોય છે. એની પૂર્વે શુભ ભાવ ને કરવો એ તો અજ્ઞાન છે, વ્યવહાર નથી ભાઈ. વ્યવહાર અનુભવ થયા પછી એને આરોપ આપવામાં આવે એ છે માટે આ થાય છે એમ પણ જ્યાં નિર્વિકલ્પ ધ્યાન આવ્યું ત્યાં વિચાર વિલય પામે છે, મન વિશ્રામ પામે છે અને આત્માને પ્રત્યક્ષ આત્માનો અનુભવ થાય છે ત્યારે પરોક્ષ વિચારને વ્યવહાર કહેવામાં એ અનુકૂળ નિમિત્ત છે. બાકી કોઈ બહારના શુભ ભાવ એ અનુકૂળ નિમિત્ત નથી.